જેમને દિન દુખી ઘણા જ પ્રિય છે. દુખી માણસ હોય, અનેક રીતે અનેક સમસ્યાઓથી પીડાતો હોય, એનું કોણ એકલો જ રડ્યા કરતો, એકલો જ દુખી થયા કરતો હોય. તો તુલસીજી કહે છે કે મારા માટે મારા ભગવાન મારા સીતારામજી બંદવ સીતારામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન, જેને દુખીઓ અતિવાલા છે, સુખી સૌ કોઈને ગમે, સુખીની સાથે બધા સંબંધો રાખે, પણ દુખીની સાથે કોણ? વિચારો, એકલો જ રડ્યા કરતો હોય. બીજી ભાષામાં કે તો હસો તો આખી દુનિયા હસવા લાગશે, પણ રડશો તો તમે એકલા. તો એ આપણે એકલા નથી. તુલસીદાસજી કહે છે કે મારા ભગવાન મારા સીતારામ આપણી સાથે છે, જે દુઃખી છે. ગજરાજ દુઃખી હતો, એક આંખ મારી ભગવાન આવ્યા છે. દ્રૌપદી દુઃખી હતા, કોઈએ ના સાંભળ્યું, કોઈ વાત ના સાંભળી, છેલ્લે ભગવાનને ધા નાખી, હે કૃષ્ણ દ્વારિકાવાસીન પાહી મામ. પોતાની તાકાત હતી એની, એની પણ એનો પણ ઉપયોગ કરી જયો, પણ પોતાની તાકાત પણ કામ ના લાગી. ત્યારે ભગવાન સ્વયં વસ્ત્ર બનીને આવ્યા. જો દુખી છે ક્યાં, આર્તનાદથી પોકારતા એવા દુખીની પાસે ભગવાન જઈને ઉભો રહેતો જ હોય છે. અને એ દુખીની પીડાને પણ, એની પીડા હોય પણ પ્રભુ સામે ઉભા રહે ને, એટલે પીડા પીડા ન રહે. પીડા હોય છતાંય, જેમ આપણે જ બીમાર હોઈએ અને કોઈ ખાસ અગત્યનું માણસ, અતિ પ્રિય માણસ, વાલું બાળક આવી ગયું, તો ગમે એટલી પીડા હશે ને, તો હસતો હસતો પેલા બાળકને ઊંચકી લેશે અને માથે હાથ ફેરવી લેશે, દુઃખ ભૂલી જશે. તો જો વ્યવહારમાં એક બાળક હસતું હસતું નજીક આવે, દુઃખ હોવા છતાંય એ દુઃખ દુઃખ ન લાગે ને ભૂલી જવાય, એમ તુલસીદાસજી પણ કહે છે કે મારો ભગવાન સીતારામજી મારી પાસે આવીને ઉભા રહે ને, અને દુઃખીની પાસે જ જઈને ઉભા રહે, બધાની પાસે નહીં ઉભા રહે. ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા જગન્નાથપુરી જાય દર્શન કરવા માટે, તો રસ્તામાં એક જેને ગલિત કુષ્ઠ આખા શરીરમાંથી દુર્ગંધ આવે, પરુ વે, એની પાસે ઉભા રહી, એને આશ્વાસન આપી, એની સારવાર કરી, તો પેલો કે પ્રભુ મને ક્યાં અડો છો, આપને આ લાગી જશે આ રોગ, હું પાપી ભલે રહ્યો. પણ ભગવાન, એક જેને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહ્યા, એ પોતે જ એની સેવા સારવાર કરે. આ છે ભગવાન અને ભગવાનના સંતો, દુઃખીની પાસે જઈને ઉભા રહે છે. અને દુઃખીને માટે સીતારામજી જો ભગવાન પોતે હોય તો કેવી રીતે? વિવેકાનંદજીએ બહુ સાચી વાત કહી છે કે જે ધર્મ દુઃખી વિધવાના આંસુ લૂંટતો નથી, એ ધર્મ, એ ધર્મ નથી. જેનહી પરમ પ્રિય ખિન્ન, દુઃખી જ ભગવાનને અતિવાલો છે, અને દુઃખી જ ભગવાનને આર્તનાદથી હૃદયપૂર્વક પોકારશે, પ્રભુ હવે તું મારી વાત સાંભળ, હવે આ દુનિયામાં મારા સિવાય બીજું કોઈ રહ્યું નથી. જેમ દ્રૌપદીએ બધાને નામ બોલાવીને કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય બધાની પાસે ભીખ માંગી સહાય ની, પોતાના પતિની પાસે માંગી, સમર્થ એવા ભીમ પાસે માંગી, મને હું તારી પાસે મારી જાતની રક્ષા માટે ભીખ માંગુ છું. આખા સમાજમાંથી કોઈએ દ્રૌપદીનો આર્દનાદ સાંભળ્યો નહીં. ત્યારે એકમાત્ર ભગવાન જોયું કે હવે કોઈ નથી મારું. હવે ત્યારે કે હવે પ્રભુ તું તો ભગવાન આવ્યા તો કેવી રીતે ખબર છે? એનું વર્ણન કરતા કે છે કે ભગવાનની એક મોજડી દ્વારકામાં રહી ગઈ, એક જો એક મોજડી પગમાં પેક ઉતાવળ છે. તો એમ કહેવાય કે દ્રૌપદી આટલી બધી આટલા બધા દુઃખી થયા ત્યાં સુધી કેમ ના આવ્યો ભગવાન? ત્યાં સુધી કેમ બેસી રહ્યો? પહેલેથી જ આવી ગયો હોત તો. વૃત્તિઓ જ્યારે ભગવદ આકાર થાય પીડાની અંદર, ત્યારે એકાગ્ર થઈને જ એ કરીએ. ત્યારે જેમ સોયની અંદર દોરો પરવો હોય, વિખેલો દોરો હોય, તો ગમે એટલી મહેનત કરીએ, ખૂબ આંખો ફોડીએ તોય ના પરોવાય. પણ દોરાને આમરીને સેજ ભીનો કરીને એકાગ્ર એક કર્યો હોય તો તરત પરોવાઈ જાય. દ્રૌપદીએ લોકોની પાસે અપેક્ષા રાખી ત્યાં સુધી ભગવાન ના આવ્યો. જયારે એકાગ્ર થઈને એને જ પોકાર્યો દુઃખ આર્તનાદથી, ત્યારે ભગવાન ત્યાં પાસે જ આવીને ઉભો રહ્યો. ગજરાજે પણ દુઃખી થઈને અત્યંત પીડ જોયું કે હવે આ બધા ઉભેલા છે કિનારે, આખો પરિવાર, બધાને કહ્યું તમે આવો મને બચાવો, પણ કોઈ બચાવી ના શક્યું. ભગવાન હવે એકમાત્ર તું, અને એ રીતે ભગવાનને જ્યાં પુકાર્યો ત્યાં ત્યાં આગળ ભગવાનને પણ આવવું પડ્યું. આ છે કે ભગવાન જેનહી પરમ પ્રિય ખિન્ન, જેને દુખી વાલો છે એ પ્રભુ છે. ભગવાન તે છે કે જે દુખીના પડખે જઈને ઉભો રહે છે. સુખીઓની સામે તો બધા ઉભા રહેશે, પણ દુઃખીનું કોણ? એના આંસુ કોણ લૂછવાનું હતું? બધી રીતે નિરાધાર થઈ ગયેલો માણસ હોય ને, ત્યારે એને બધી આશા છૂટી ગઈ હોય, માત્ર એક જ અને હૃદયથી પોકાર થાય, પાહી મામ શરણાગતમ, હું તારે શરણે છું અને તું મારો ઉદ્ધાર કર. જે મહારાજને માટે કહ્યું તમારે શરણે જે કોઈ આવે છે તેને પ્રેમ પદાર્થ આપો છો, એને પાલવો છો આપ. તો તુલસીજીએ પોતાનો અનુભવ બહુ વ્યવસ્થિત આ દોહામાં મૂક્યો છે કે બંદવ સીતારામ પદ, એમને પગે એમને ચરણ વંદના કરું છું, સર્વ રીતે સમર્પિત કહું છું કે ગીરા અરથ જલ બીજ સમ કહીએ તો ભિન્ન ન ભિન્ન, જુદા જ ન, હું પણ જુદો નથી, ભગવાન નથી. એમ એ ભગવાન સીતારામજીના ચરણમાં હું વંદન કરું છું, કારણ કે હું દુઃખી છું. એક સંત તરીકે, એક વિદ્વાન તરીકે પણ પોતાની જાતને દુઃખી ગણે કે હું તો આપનો જ છું, અને આપનામાં અને મારામાં કોઈ ભેદ નથી, અને મારા જેવા દુઃખીને આપ શરણ આપો. અને એટલા માટે જ કહ્યું કે આપને કોઈ દુઃખી ના, શરણાગત વત્સલ છો, દીનાના છો આપ, અને મારી ઉપર આ રીતનો પ્રેમ કરજો. એમ કરીને તુલસીજીએ સીતારામજીને વંદન કર્યા અને કહ્યું કે બંદવ રામ, હવે રામ નામ અત્યાર સુધી વંદના પ્રકરણ આવ્યું, અહીંયાથી નામ મહિમાનું પ્રકરણ શરૂ કરે છે તુલસી. એવા ભગવાનના વિગ્રહને તો વંદન કરું છું, એટલું જ નહીં, બંદવ નામ રામ રઘુવર, આ નામ કેટલું શ્રેષ્ઠ હશે, રઘુવર, રઘુવંશની અંદર શ્રેષ્ઠ, એવા ભગવાનના નામને વંદન કરું છું. રામ નામ લખીને એની પરિક્રમા કરે. રામ નામ લખીને હનુમાનજી પથ્થર મૂકે તો એ તરે. રામ નામથી કેટલા બધા તાર્યા. પ્રભુ તને ઇતને તારે કે જીતને ગગન કે ન તારે. અબજો છે, અગણિત અસંખ્ય છે. તો અબજ તો આપણે કહીએ છીએ, પણ એથી આગળ મોટા આંકડા છે. અક્ષયણી ની વાત કરી ને, એ છેલ્લો આંકડો છે. ત્યાં તો મિલિયન ને ત્યાંથી આગળ પતી જાય, કશું ના હોય. થાઉઝન્ડ લેક્સ એન્ડ મિલિયન, લેક્સ મિલિયન ને ત્યાં સુધી હોય, પછી આગળ કશું નહીં. પણ આપણે ત્યાં તો છેક અક્ષોહિણી, એટલે એક એકડા ઉપર 24 મીડા હોય ત્યારે એક અક્ષોહિણી થાય. બધાના નામ છે. કોણ કે છે કે ભારત પાછળ હતું? આંકડા બીજા હોય શોધ્યા. મહાભારતના યુદ્ધ કાળની અંદર પણ અક્ષોહિણી અંક આપણી પાસે હતો. એટલે એક બે ત્રણ કોકે અરબે શોધ્યા કે ચીને શોધ્યા કે, એ વાત તદ્દન જૂઠી છે. આપણને નીચા પાડવા માટે, આપણી સંસ્કૃતિને ભૂલાડવા માટે બહારથી તમે લઈને આયા છો એમ આપણને શીખવાડવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે અક્ષોહિણી શબ્દ ક્યાંથી આવ્યો? 18 અક્ષોહિણી, એટલે 18 ઉપર 24 મીડા. આટલી બધી સેના તો માત્ર મહાભારતના યુદ્ધમાં હતી. અત્યારે આખી દુનિયાની વસ્તી એટલી નથી, એના 8મા ભાગની જ છે. 8 અબજ અને પેલું 18 અક્ષોહિણી. તો ખેર, આપણે તો પાછા આવી આપણા વિષય પર કે એ રામ નામ રઘુવર શ્રેષ્ઠ ભગવાન એવા બંદવ નામ. હું તો ભગવાનના નામને વંદન કરું છું. અને અબજોને તાર્યા છે કે જેની કોઈ ગણના ના હોય. અબજ તો બોલાયો આંકડો છે, માટે કહીએ છીએ. અક્ષોહિણી તાર્યા કહીએ તો કશું ખોટું નથી. એટલે એવા ભગવાનના શક્તિશાળી નામને, ભગવાન શક્તિશાળી છે એટલું નહીં, ભગવાનનું નામ પણ એટલું જ તાકાતવર છે. કદાચ ભગવાનને ભૂલી જાઓ, અહીંયા આવ્યા હોય ને, અને કે હું પોતે જ અવધૂત છું, તો કદાચ ગળે ઉતરે કે ના ઉતરે. પણ કે આનું નામ, આ એ પોતે જ એ નામ લઈને આવે કે આ નામ છે, તો હા હા તરત બરાબર છે. બહુ બહુ મોટા સિદ્ધ મહાપુરુષ સંતરા મારે, એમણે સમાધિ લીધેલી છે. પણ એમના જેમ એ પોતે જાણે હું પોતે છું, પણ એના નામને સૌ કોઈ જાણે, એને પોતાને ના ઓળખે. શેઠ બજારમાં લેવા ગયા, પણ કોઈ દાડ જાય નહીં, પણ આજે નીકળે કે ભાઈ આટલું આપો ને, તો કે છે શેઠની ચિઠ્ઠી લાવો. તો કે હું પોતે શેઠ છું કે અમે તમને જોયા નથી. પછી પેઢીએ જઈ કાગળ પર લખી ચિઠ્ઠી ને પોતાને સહી કરી નામથી, પછી નોકરને મોકલ્યો. તો કે હવે તારું સાચું. નામી કરતા નામ મોટું. તો અહીંયા તુલસીજી એ બતાવ્યું છે કે ક્યારેક ક્યારેક માણસ પોતે જાય ને તો એને કોઈ ના ઓળખે, પણ એના નામને સૌ કોઈ ઓળખે. આજે રામ નામને કેટલા બધા ઓળખશે. પણ કોઈ ભગવાન પોતે આવે કે વનવાસી સ્વરૂપે કે રાજા તરીકે, કે તમે તો વેશધારી છો, અમને શી ખબર પડે તમે સાચા કોણ. તો અહીંયા તુલસીજી ભગવાનના નામનો પરિચય આપી રહ્યા છે. ભગવાનનો પરિચય તો આપી દીધો કે દીન દુખી છે, દયાળુ છે, પણ એનું નામ પણ એના કરતા પણ અતિ શક્તિશાળી છે, એની વાત આપણને સમજાવે છે. અહીંયાથી નામ વંદના પ્રકરણનો આરંભ થાય છે.